ગ્રંથની ઓળખ શ્રેણી હેઠળ જૂની નવી ગુજરાતી નવલકથાઓ અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. જેને વાંચનનો શોખ હોય, ગુજરાતી વાંચી શકતા હોય, તેમણે કદાચ આ નવલકથાઓ વાંચી હશે, તેના વિશે ઘણું બધું જાણતા હશે. અમિતભાઈ જ્યારે નવલકથા વિશે વાત કરે છે ત્યારે તેની ઘણી બધી બેકગ્રાઉન્ડ ઇન્ફોર્મેશન, લેખક વિશે ઘણી માહિતી આપે છે. અને હા, અનેક એવા ગુજરાતીઓ છે જે ગુજરાતી બોલી શકે છે પણ વાંચી શકતા નથી, કે પછી વાંચનનો રસ ન હોય, તો તેમને માટે આટલી જાણીતી ઉત્કૃષ્ટ ગુજરાતી નવલકથાઓ છે તે વિશે જાણવું જરૂરી છે. ગુજરાતી સાહિત્યની આ ધરોહર આગલી પેઢી સુધી પહોંચે, વાંચી ન શકે તો કમસે કમ તેના અસ્તિત્વ વિશે જાણે, એ જ આ શ્રેણીનો મુખ્ય ઉદ્દેશ છે. આવો આજે ફરી એકવાર અમિતભાઈ સાથે વાત કરીએ. આજે જે નવલકથા વિશે તેઓ વાત કરવા માંગે છે તેમાં આધુનિક નારીના પ્રશ્નો છલકે છે. અમિતભાઈ, વેલકમ બેક ટુ SBS ગુજરાતી.
થેન્ક યુ સો મચ. અને શ્રોતા મિત્રોને હેલો.
આ નવલકથા અને ગુજરાતી સાહિત્યમાં સ્ત્રીઓએ જે લખેલું સાહિત્ય છે કે તેમના વિશે જે સાહિત્ય લખાયું છે તેના વિશે થોડી વાત કરશો?
ચોક્કસ. પેલા તો આ વુમન એમ્પાવરમેન્ટ છે ને તો પોસ્ટ મોડર્નિઝમમાં ચાલુ થયું, પણ તમને આ વુમન એમ્પાવરમેન્ટની હિસ્ટ્રી ક્યાંથી શરૂ થઈ ત્યાંથી આપણે શરૂ કરીએ, અને પછી ગુજરાતી સાહિત્યમાં કેવી રીતે એમાં ચેન્જ આવ્યો ને શું થયું એમ વાત કરીએ. તો સૌથી પહેલા નોર્વેજિયન એક લેખક હતા, ઇસબેન, ISBN, ઇસબેને કર્યું. ઇસબેને સૌથી પહેલા ડોલ હાઉસ નામનું એક નાટક લખ્યું, જેને લીધે બહુ જ કોન્ટ્રોવર્સી થઈ અને પછી એટલું જ પોપ્યુલર થયું. અને સૌથી પહેલા સ્ત્રીઓને જો એમ્પાવરમેન્ટ મળ્યું હોય તો સ્વીડનમાં સ્ત્રીઓને મળ્યું, અને ત્યાંથી લંડન UK ગયું. પહેલું વોટિંગ રાઇટ પણ સ્ત્રીઓને આ ડોલ હાઉસ નાટકને લીધે મળેલો. અને UK, યુરોપ પછી આપણા ભારતમાં આવ્યું ને એમાં ગુજરાતમાં તો ઘણું મોડું આવ્યું, અને કોઈએ લખ્યું નહોતું, પણ એક નારી સંગઠનો શરૂ થયા હતા અને ઇન્ટેલેક્ચ્યુઅલ વર્ગમાં આની વાત થતી હતી. એવું હતું, જોકે ગુજરાતીમાં ઢીંગલી ઘર નામનું એક નાટક થયું છે. હવે આજે આપણે ઓલિમ્પિકમાં ગયા વર્ષે સાક્ષી મલિક, દીપા કર્માકર એ જયારે એવોર્ડ જીત્યા ત્યારે આપણે વુમન એમ્પાવરમેન્ટ શું છે ખબર પડે. ગુજરાતી સાહિત્યમાં એવું છે કે આપણે એમ કહી શકીએ કે ગુજરાતી સાહિત્ય પહેલેથી સ્ત્રીઓને મહત્વ આપ્યું છે. ગુજરાતી સાહિત્યના જે યુગ છે, પહેલો સુધારક યુગ, પછી પંડિત યુગ, પછી ગાંધી યુગ, અનુગાંધી યુગ, પછી મોડર્નિઝમ એટલે આધુનિકવાદ અને અનુઆધુનિકવાદ, પોસ્ટ મોડર્નિઝમ, આમાં વુમનની જર્ની, જેમ વુમનની જર્ની થતી ગઈ એમ સાહિત્યમાં પણ જર્ની થતી ગઈ, અને ડ્રાઇવિંગ ફોર્સ સાહિત્ય છે. ધેટ્સ માય અન્ડરસ્ટેન્ડિંગ, અને લોકોનું પણ એવું માનવું છે, નોટ ઓનલી મી.
અમિતભાઈ, આ દરેક યુગમાં લખાયેલી નવલકથાના નામ જણાવી તેની હિરોઈનનો દાખલો આપી આજ વાત કરીએ તો?
ચોક્કસ, આપણે વાત કરીએ. પહેલા તો કહું કે સૌથી પહેલી નવલકથા જે સરસ્વતી ચંદ્ર કહીએ એમાં કુમુદ સુંદરી એટલે કુમુદ આર્કીટાઈપ હતી, લાક્ષણિક ગૃહિણી હતી, અને કુસુમ થોડીક નવા વિચારની હતી. એટલે પહેલા તો વુમનનું કામ જે હતું તે આદર્શ ગૃહિણી, અને પતિને અને એના સાસુ સસરાને અને છોકરાનું ધ્યાન રાખવું, આદર્શ ગૃહિણી એવું હતું. ત્યાંથી આગળ વધીને જઈએ પછી સરસ્વતી ચંદ્ર પછીની વાત કરીએ તો માનવીની ભવ્યમાં જે સ્ત્રી છે ને તે પુરુષ સમોવડી થઈને ઉભી રહી, કાળુ અને રાજુ, તો રાજુએ કાળુને સપોર્ટ આપ્યો, પુરુષ સમોવડી થઈ ગઈ, શોલ્ડર ટુ શોલ્ડર ઉભા રહ્યા. ત્યાંથી આગળ જઈને જોઈએ તો ઝેરતુક બીજા છે જાણી જાણીને રોહિણી નામનું જે કેરેક્ટર હતું એ બીજા પુરુષમાં રસ લેતી થઈ, નોટ ઇન ધ સેન્સ કે એને સત્યકામ સાથે લગ્ન કરવા હતા, પણ ના થયા તો બીજા સાથે પણ કર્યા, એટલી આગળ વધી સ્ત્રી. અને ત્યાંથી આગળ વધીને અમૃતા કે જે લગ્નમાં અને પ્રેમમાં સ્વતંત્રતા જંગી છે, આજે જે નોવેલની વાત કરીએ છીએ, પોસ્ટ મોડર્નિઝમમાં નારીને જે મહત્વ મળ્યું એની વાત છે. અને આ જ વાત જો આપણે બોલિવૂડમાં કહીએ નિતાલબેન, તો બોલિવૂડના ગીતો જો જૂના યાદ હોય ને વોઝ એને નાવ કરીએ તો પેલું ગીત હતું કે તું અગર ઉદાસ હોગા તું તો ઉદાસ હુંગી મેં ભી, એવું જ બીજું ગીત હતું, તુમી મેરી પૂજા તુમી મેરે મંદિર, અને ત્યાર પછી આગળ જઈએ તો સ્ત્રી એવું બોલતી થઈ ગઈ કે મેં કા કરો રામ મુજે બુઢા મિલ ગયા.
હવે નવલકથા વિશે જ વાત કરીએ, અમૃતા નવલકથાનું મહત્વ કે તેનું સ્થાન જણાવશો?
હા, તમને કહું, અમૃતા નવલકથાને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો, અને રિસન્ટલી મળ્યો 2015માં, એની જાહેરાત 2016માં થઈ. અને આ ગુજરાતી બીજી નવલકથા છે કે જેને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો, આ પહેલા પન્નાલાલ પટેલની મળેલા જીવ અને માનવીની ભવ્યને મળ્યો હતો. અમૃતા નવલકથાની 11 એડિશન, 11 એડિશન અત્યાર સુધી પબ્લિશ થઈ છે, એટલે બહુ જ વંચાય છે, બહુ લોકપ્રિય છે. આ એક ફિક્શનલ નોવેલ છે, પુરુષ લેખકે સ્ત્રીની વાત કરી છે, લગ્ન અને પ્રેમ માટે સ્ત્રીના સ્વતંત્ર વિચારોની વાત કરી છે. આ નવલકથાને ઇન્ટરનલ કોન્ફ્લિક્ટની વાત કહેવાય, નોયર ઓફ આઈડિયાઝ કહી શકીએ, ક્રાઇસિસ ઓફ ચોઇસીસ કહી શકીએ, અને સાવ સાચું કહું તો ફાઉન્ડેશન ઓફ ફ્રીડમ ઇન મેન વુમન રિલેશનશીપ એવું કહી શકીએ આપણે. અને બીજું કે ઇન્ડિપેન્ડન્ટ વિલ પાવર અને ફેમિલી મેમ્બરના કોન્ફ્લિક્ટની વાત છે અમૃતામાં. અમૃતા ને નોવેલ મળ્યો પછી તાજેતરમાં હજુ 2-4 મહિના પહેલા જ અમેરિકામાં પણ અમૃતા વિશે સેમિનાર થયો હતો અને અમૃતા નાટક એ જ સંવાદો સાથે, નોવેલમાં જે સંવાદો લખ્યા એ જ સાથે સંવાદો સાથે કોઈ ગુજરાતી સમાજે નાટક પણ કર્યું હતું.
અમિતભાઈ, તમે કહ્યું એક પુરુષ લેખકે સ્ત્રી સ્વતંત્રતા વિશે લખ્યું છે, તો લેખકનો પરિચય પણ આપી દેશો.
આ નવલકથાના લેખક છે રઘુવીર ચૌધરી, અને આપણું સૌભાગ્ય છે કે રઘુવીર ચૌધરી સાહિત્ય ક્ષેત્રે ઘણા હજુ એક્ટિવ છે. એવું નથી કે રિટાયર થઈ ગયા છે કે એમની એજ થઈ ગઈ. રઘુવીર ચૌધરી ગુજરાત યુનિવર્સિટીમાં હિન્દી વિભાગના અધ્યક્ષ હતા, પછી એમણે સાહિત્ય ઘણું લખ્યું. આ નોવેલ લખી હતી 1965માં પણ એને એવોર્ડ મળ્યો 2015માં. પણ રઘુવીર ચૌધરી એ નાટક સાહિત્ય, ટૂંકી વાર્તાઓ, પ્રવાસ સાહિત્ય ઘણું બધું લખ્યું છે. એ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા, અત્યારે તો એના ટ્રસ્ટી છે અને સ્ટીલ ટુડે એ લખે છે.
અમિતભાઈ, જ્ઞાનપીઠ પુરસ્કારથી નવાજવામાં આવેલ આ નવલકથા અમૃતામાં આધુનિક નારીના પ્રશ્નો છલકે છે એમ આપણે આગળ વાત કરી, વાર્તાના સંદર્ભમાં તેનો દાખલો આપી શકશો?
ચોક્કસ. અમૃતા, ઉદયન અને અનિકેત ત્રણ પાત્રો છે, આ મેઇન પાત્રો છે આ નોવેલના. અમૃતા એ સ્ત્રી પાત્ર છે અને એને આર્કિયોલોજીમાં PhDની ડિગ્રી મળે છે, એટલે અનિકેત અને ઉદયન નામના એના બે મિત્રો એને કોંગ્રેચ્યુલેટ કરવા આવે છે. ત્યારે ત્રણે જે વચ્ચે જે ચર્ચા થાય છે ત્યાંથી સંવાદો જે રચાયા એ રીતે આ નોવેલની શરૂઆત થાય છે. ઉદયન અમૃતાનો જૂનો મિત્ર છે અને ઉદયનનો એક મિત્ર છે અનિકેત, જેની ઓળખાણ ઉદય અને અમૃતા સાથે 2 વર્ષ પહેલા કરાવેલી. એમ કરીને ત્રણ મિત્રોની કમ્પેનિયનશીપ વધી છે. નોવેલની શરૂઆતમાં જ આપણને અણસાર આવી જાય છે કે આમાં કોન્ફ્લિક્ટ થશે. એટલા માટે કે ઉદયન નામનું જે કેરેક્ટર છે એ વર્તમાન કાળમાં માને છે અને ભૂતકાળમાં કોઈ રસ જ નથી. અને અનિકેત એમ કહે છે કે વર્તમાન તો છે જ, એમાં કઈ લેવા દેવા નથી, ભવિષ્ય આપણે શું કરીશું તો શું મળશે એની પર વાત છે. અને અમૃતા એમ માને છે કે ભાઈ ટાઈમ ઇઝ ઇટર્નલ છે, ટાઈમ પરમેનન્ટ છે, એટલે ટાઈમની વાત કરો, ભૂત ભવિષ્યની વાત ના કરો. એમ કરીને કોન્ફ્લિક્ટ શરૂ થાય છે. ઉદયન એ ગુજરાતીનો પ્રોફેસર છે, પહેલા ફ્રીલાન્સર જર્નાલિસ્ટ હતો, અને અનિકેત છે તે સાયન્સનો પ્રોફેસર છે. અને અનિકેતના જે ફાધર છે તે મલ્ટીમિલિયનર છે અને આફ્રિકામાં વેપાર ધંધો કરતા હોય છે. હવે અમૃતા એકદમ બોલ્ડ વિચારની છે, ઇન્ટેલેક્ચ્યુઅલ છે અને એના વિચારો સાવ સ્વતંત્ર છે અને બહુ સેન્સિબલ સ્ત્રી છે. અમૃતાને અનિકેત અને ઉદયન સાથે ઘણા સારા સંબંધ હોય છે અને બંને તરફ એ આકર્ષાય છે. અનિકેત અને ઉદયન બંને અમૃતા તરફ આકર્ષાયા હોય છે. અમૃતા એના ફાધર સાથે કઈ કોન્ફ્લિક્ટ થાય છે અથવા તો કઈ સિચ્યુએશન વર્ષ એ પોતાના મોટા ભાઈના પત્ની છાયા, ભાભી સાથે રહે છે, છાયા સાથે રહે છે. પણ જેમ જેમ અનિકેત અને ઉદયનના સંબંધો આપણે અમૃતા જોડે વધતા ગયા એમ એમ સમાજમાં કોન્ટ્રોવર્સી થઈ અને અમૃતાના ફેમિલી તરફથી અમૃતાને એવું પ્રેશર આવ્યું કે તું આવી રીતે, આ ધીસ ઇઝ નોટ અવર કલ્ચર, કે આપણું કલ્ચર નથી, તું આવી રીતે ના કર, અમારા કુટુંબમાં સમાજની બદનામી થશે. એટલે આ નોવેલ ઓફ ક્રાઇસિસ એટલે કહ્યું કે અમૃતા પાસે પૈસા છે, 65% સદ્ધર છે, ઇન્ટેલેક્ચ્યુઅલ છે, છતાં એને 2 ક્રાઇસિસ સાઈડ ટુ સાઈડ ચાલશે. એક ક્રાઇસિસ તો એને સમાજે દોરેલી લક્ષ્મણ રેખા ઓળંગવી કે કુટુંબની મમતા છોડવી, બેમાંથી એક, એટલે ફેમિલી સાથેની ક્રાઇસિસ છે. અને બીજી ક્રાઇસિસ એવી છે કે એને ઉદયનને પસંદ કરવો કે અનિકેતને પસંદ કરવો, બંને સારા છે, બંનેની પર્સનાલિટી થોડી જુદી છે એવું બતાવ્યું છે. ઉદયનને બીજો મનમાં ઈગો એવો છે કે અમૃતા મને પસંદ કરે, હું એને ના કરું, એ મને કહે કે મારે તને લગ્ન કરવું છે. અનિકેતની વાત જુદી છે, એ બહુ ખૂબ જ આકર્ષાયો છે અને બહુ જ રિયાલિસ્ટિક છે, એટલે એને અમૃતા સાથે પ્રેમ કરવો છે. પણ એમ કહે છે કે પ્રેમ તો છે ને સમજણથી થાય, એમાં પ્રેમ થઈ ના જાય, અમે એકબીજાને સમજીએ પછી હું અમૃતા સાથે મેરેજ કરું એવું થાય છે.
અમિતભાઈ, વાર્તાનો સારાંશ આપ્યો તે બદલ આભાર. હવે જેને જાણવું હોય કે અમૃતા ઉદયન સાથે ગઈ કે અનિકેત સાથે, તેણે નોવેલ વાંચવી પડશે.
બીજું કહું નીતલબેન કે આ તો પુરુષ લેખકે સ્ત્રી માટે લખેલી વાત કરી, આપણે ફરી ક્યારેક સ્ત્રી લેખકે સ્ત્રી માટે લખેલી વાત છે આનાથી પણ પોપ્યુલર છે, અને આ તો યુવતીની વાત કરી, પણ જે પરણેલી સ્ત્રી છે, કુટુંબ કબીલાવાળી સ્ત્રી છે, એની વાત અને એને સમાજમાં કેટલું મોટું પરિવર્તન આવ્યું એ 7 પગલા આકાશમાં છે એ વાત કરીશું આપણે.
આજે સમય ફાળવ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર, અને ફરી તમને થોડી તકલીફ આપીશું. બીજી નવલકથા વિશે વાત કરવા.
યુ વેલકમ. આવજો.